આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ ગુજરાતનો રાજકીય માહોલ બદલાયો છે. દેશ વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ આ ચૂંટણીને લઈને થોડાક ઉત્સુક બન્યા છે, થોડાક રોમાંચિત બન્યા છે. SBS ગુજરાતી પર ચૂંટણીલક્ષી મુલાકાતો આપ સાંભળો જ છો. તો ચલો આજે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના ઓસ્ટ્રેલિયાના લઘુમતી મોરચાના પ્રમુખ ઝહીર પાટીદાર સાથે. ઝહીરભાઈ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
થેન્ક યુ.
ઝહીરભાઈ, પહેલો જ પ્રશ્ન કે આપ ઓસ્ટ્રેલિયામાં ભાજપના માઇનોરિટી સેલના પ્રમુખ છો, તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આપ કેવી રીતે જુઓ છો?
ગુજરાત ચૂંટણી આજે એક એવો રંગ લાવી છે કે ગુજરાતનું મેઇન આજે સારો મોદીજી જતા મેઇન બીજેપી માટે થોડું ટફ તો છે કે ગુજરાતની ઇલેક્શન, બટ એઝ ઓસ્ટ્રેલિયામાં રહીને એ તો જોઉં છું કે ગુજરાતની અંદર બીજેપીએ ઘણા બધા સારા કામ કર્યા છે, જે રીતે ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન, વાયબ્રન્ટ ગુજરાત છે, ડેવલપમેન્ટના બેઝ છે, જે રીતે નર્મદા અને એ બધું. તો આઈ ડોન્ટ થિંક સો કે બીજેપીને કોઈ પ્રોબ્લેમ આવી શકે એના બેઝ પર. અને બીજી વાત કે સામે કોંગ્રેસ જે પોલિટિકલી પાર્ટી છે, કોંગ્રેસમાં હાલ કોઈ એવો ઉમેદવાર નથી કે જેને કોઈ સીએમ બનાવી શકે, તો એના માટે બીજેપીને માટે એટલું કોઈ ટફ નથી. બટ ઇલેક્શન છે એટલે થોડું તો ટફ રહેવાનું. અને બીજેપી એક હાર્ડવર્કિંગ પાર્ટી તો છે જ તે, અને સોશિયલી બી બધા લોકોને હેલ્પ કરે છે.
ઝહીરભાઈ, તમે હમણાં જ કહ્યું કે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી પદ માટે કોઈ યોગ્ય ઉમેદવાર નથી, તો શું આપને લાગે છે કે શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચા કે આમ આદમી પાર્ટી તરફથી સ્પર્ધા મળી શકે એમ છે?
શંકરસિંહ ઉપર તો આઈ ડોન્ટ નો કે કેવી રીતે વિશ્વાસ કરવો. શંકરસિંહ આજથી 20-25 વર્ષ પહેલા બીજેપી જોડે હતા, પછી એમણે પોતાની પાર્ટી શરૂ કરી રાજપા કરીને, બે પાછા કોંગ્રેસ જોડે ગઠબંધન કર્યું, અત્યારે પાછી ત્રીજી પાર્ટી ખોલી છે. હવે એ માણસનો તો કેવી રીતે વિશ્વાસ કરવો, એને કેવી રીતે સીએમ પદ આપવું જોઈએ, એ તો આપણે અને ગુજરાતની પ્રજાએ વિચારવું જોઈએ.
ઝહીરભાઈ, તમે જેમ કહ્યું કે ભાજપે પોતાના શાસન દરમિયાન સામાજિક રીતે બધાની મદદ કરી છે, તો શા માટે આજે વિવિધ જાતિઓ તરફથી અનામતની માંગ ઉઠી રહી છે?
જો એમાં એવું છે કે પર્ટિક્યુલર રીતે કોઈ બી સમાજને કે કોઈ પર્ટિક્યુલર સમાજને પોલિટિક્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, બટ જે પર્ટિક્યુલરલી લોકો જે છે કે જે રીતે છે કે ઠાકોર છે, પછી જે હાર્દિક પટેલ છે, એ પોતાનું પોલિટિકલ સ્ટેટસ બનાવવા માટે પોતાના સમાજને બદનામ કરી રહ્યા છે. હાલમાં જ આપણે હાર્દિક પટેલની વાત કરીએ તો આજથી જયારે આંદોલન માટે સ્ટાર્ટિંગ કર્યું એ વખતે હાર્દિક પટેલે એવું સ્ટેટમેન્ટ આપેલું મીડિયામાં કે હું કોઈ પોલિટિકલ પાર્ટી જોડે જ ઇન્વોલ્વ નથી, હું ખાલી મારા સમાજ પાટીદાર સમાજની સેવા કરવા માંગુ છું અને એમને અનામત અપાવવા માંગુ છું. અને હાલમાં એ મીડિયાઓની અંદર એવું કહે છે કે પાટીદાર 40 પાટીદારો અને એમએલએ ની સીટ આપો કોંગ્રેસ માંથી તો અમે તમને પૂરેપૂરો ગઠબંધન સાથે સપોર્ટ કરીશ. તો હવે આવી વ્યક્તિનો કેવી રીતે તમે વિશ્વાસ કરવો, એમાં ના તો કોઈ જાતિવાદ છે કે ના તો. અને એક બીજી વસ્તુ કે આ એક રીતે તો કોંગ્રેસનું પોલિટિકલી એ પોતે કેમ્પેન ચલાવી રહી છે, નેગેટિવ કેમ્પેન. ફોર એક્ઝામ્પલ હું તમને એ કહી શકું કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલા ગુજરાતની અંદર નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોંગ્રેસે મુસલમાનોને વોટ બેંક તરીકે યુઝ કર્યું. હવે એમને બી ખબર છે કોંગ્રેસને કે હાલમાં મોદીજી જતા મુસલમાનો બી બીજેપીને સપોર્ટ કરે છે, તો એના કારણે એમની વોટ બેંક તૂટી ગઈ. તો આજે પાટીદારનો વોટ બેંક તરીકે, પાટીદાર સમાજનો વોટ બેંક તરીકે યુઝ કરવા માંગે. હવે હું મુસ્લિમ છું એટલે તમને એક એક્ઝામ્પલ આપું કે જયારે આપણે 2014 મેઇન જે સેન્ટ્રલ ઇલેક્શન થઈ, ફેડરલ ઇલેક્શન લોકસભાની, એની અંદર બિહારમાંથી આઉટ ઓફ યુપીમાંથી આઉટ ઓફ 80 સીટ ભાજપને 72 સીટ મળી હતી. હવે હર કોઈ જાણે છે કે યુપી બિહારમાં તો મેજોરિટી મોર દેન 50% તો મુસ્લિમ વોટ છે, તો પછી જો ત્યાંથી 72 સીટ મળતી હોય તો પછી મુસલમાનો સાથે છે કે નહીં, એ તો કોઈ એના માટે કોઈ પ્રૂફ કરવાની જરૂર જ નથી. ગુજરાતની અંદર 26 એમએલએ ની સીટ છે, 26 માંથી 26 સેન્ટ્રલ ગવર્નમેન્ટને ભાજપને મળેલી 26. હવે એ 26 માં 7 સીટો તો એવી છે કે જે મુસલમાનો વોટ કરે એ પાર્ટી જીતી શકે છે, તો ત્યાં પણ બી એમપી તરીકે આપણે ભાજપના એમપી ચૂંટાયેલા.
ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપ સત્તામાં છે, તો શું આપ માનો છો કે આ વર્ષની ચૂંટણીઓ દરમિયાન એન્ટી ઇન્કમ્બન્સી કે પછી વાયબ્રન્ટ ગુજરાતમાં જે MOUs થાય છે તેનું ધીમું અમલીકરણ, બેરોજગારી, ગૌરક્ષાના મુદ્દે હાલમાં જે કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ થયા હતા, આ પ્રકારના મુદ્દાઓ અસર કરશે?
જો ગૌરક્ષાનો મુદ્દો જે છે એ આપણે ગુજરાતમાં નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે છે, અને એની સામે કાયદો અને વ્યવસ્થા છે કે જે રીતે લો અને ઓર્ડર છે, જો તમારી સાથે કોઈ બી પ્રોબ્લેમ થતો હોય, તમને કોઈ બી અડચણરૂપ છે, તો તમે જાઓ પોલીસને કમ્પ્લેન કરો, તે એની થતી કાર્યવાહી કરશે, એને કોર્ટમાં લઈ જશે. અને એના માટે વિધાનસભામાં અને લોકસભામાં બી કહેવામાં આવ્યું છે કે તમે પોલીસ કમ્પ્લેન કરો. તમે શા માટે બરદાસ્ત કરો છો? તમે ડેમોક્રેસીમાં રહો છો તો તમારે કોઈનું બરદાસ્ત કરવું, ગુંડાગીરી બરદાસ્ત કરવાની જરૂર નથી. અને જે ગુંડાગીરી કરે છે એ કોઈ પોલિટિકલી કે કોઈ લોકો નથી, એ એમના પોતાના ઘર ચલાવવા માટે અને પોતાનું નામ કરવા માટે પોલિટિક્સને બદનામ કરે છે, અને એ પર્ટિક્યુલરલી ભાજપને બદનામ કરવાનું કામ છે. મને તો એવું લાગી રહ્યું છે કે આ પોલિટિકલી બદનામી કોંગ્રેસ તરફથી અંદરખાને થઈ રહી છે.
ઝહીરભાઈ, હાલમાં જ સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે કે છેતરી ગયા, જેવા વિવિધ સોશિયલ કેમ્પેઇન્સ ચાલે છે જેને લોકો તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે સરકાર ડિફેન્સિવ મોડમાં આવી ગઈ હોય. આપની શું ટિપ્પણી હશે?
જો ભાજપની સરકાર તો પહેલી વખત આવી છે સેન્ટ્રલની અંદર, એ બી બહુમતી સાથે, અને એને હજી ખાલી 3.5 વર્ષ થયા છે. 3.5 વર્ષમાં બી આપણે જોઈ શકીએ છીએ કે મોદીજી અને મોદીજીની પાર્ટીએ ઘણા બધા ચેન્જીસ લાવ્યા છે, ઘણા બધા ફેરફારો થયા છે. આજે દુનિયાની અંદર બી લોકો કહે છે કે ભાજપે આજે ઘણું કામ કર્યું છે ઇકોનોમિકલી, હરેક રીતે. તમે એજ્યુકેશનમાં જુઓ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જુઓ, હરેક ગામડાઓની અંદર, આજે ગુજરાતની અંદર બી ગામડાઓની અંદર એવું કોઈ ગામ નથી કે જ્યાં ઇલેક્ટ્રિકસિટી ના હોય, ત્યાં પાકા રસ્તા ના હોય. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે અમેઠી, જે કોંગ્રેસના 3 પ્રધાનમંત્રી લાસ્ટ 60 યર્સ થી 3 પ્રધાનમંત્રી ત્યાંથી ચૂંટાયેલા છે. તમે હાલમાં એવી જગ્યાએ જાઓ અમેઠીની અંદર કે જ્યાં પાકા રસ્તા નથી. અમેઠીમાં ઘણા જગ્યાએ ઇવન પૂરતી વીજળી નથી, પૂરતું પાણી નથી મળતું. તો એની કમ્પેર આપણે ગુજરાતના કોઈ ગામડા સાથે કરો. ભાજપ સરકારે તો કામ કર્યું છે, ભાજપ સરકારે કામ કર્યું છે એટલે તો આજે આપણે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ ફ્રી ઇન્ટરનેટ પ્રોવાઈડ કર્યું છે. ગુજરાતની અંદર તમે જે સ્પેશિયલી અમદાવાદ આજે ટોપ ડેવલપમેન્ટ સિટીઓમાં આવે છે, આપણું સુરત જે છે એ ક્લીન સિટીઓની અંદર આવે છે. સોશિયલ મીડિયાની અંદર કોંગ્રેસે નેગેટિવ કેમ્પેન ચાલુ કર્યું છે, કેમ કે એ દેખાડે છે. આજથી તમે જો સપોઝ ફોર એક્ઝામ્પલ કે ગુજરાતની અંદર ભાજપની સરકાર લાસ્ટ 20-22 વર્ષથી છે, એના પહેલા તો કોંગ્રેસની જ સરકાર હતી. તો કોંગ્રેસે શું કર્યું હતું? એમણે તો ગુંડાઓ બનાવ્યા હતા. હરેક વર્ષે, હરેક 5 વર્ષે ઇલેક્શનના 6 મહિના પહેલા કે 1 વર્ષ પહેલા ગુંડાગર્દી કરી અને કોમ્યુનલ રાઇટ્સ કરાવતા હતા. તમે ભાજપ સરકારની અંદર જો છેલ્લા 15 વર્ષની અંદર એક બી કોમ્યુનલ રાઇટ્સ નથી, ના તો કોઈ જગ્યાએ ગુજરાતમાં કર્ફ્યુ લાગ્યો છે, ના તો કોઈ જાતની ગુંડાગર્દી છે.
અને જતા જતા તમને પૂછવા ઈચ્છીશ કે ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે આપ કોને જુઓ છો અને શા માટે?
ભવિષ્યમાં તો અત્યારે હાલમાં તો વિજયભાઈ રૂપાણી છે અને તે સારું એવી કામની ફરજ બજાવી રહ્યા છે. ઇન ફ્યુચર જે એ રિટાયરમેન્ટ લેશે તો ફ્યુચરમાં નીતિનભાઈ પટેલનો ચાન્સ આપવાનો હું વિચારું છું, કેમ કે એ એક સંઘ સાથે જોડાયેલા અને હાર્ડવર્કિંગ પર્સન છે અને ખાસા વર્ષોથી બીજેપી સાથે સંકળાયેલા પણ છે. તો મારા મંતવ્ય પ્રમાણે નેક્સ્ટ ઓપ્શન ગુજરાતની અંદર એઝ અ ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ.
શું ભાજપના કાર્યકરો જે ઓસ્ટ્રેલિયામાં છે તેઓ મત આપવા માટે ગુજરાત જશે?
ઘણા એવા ઉમેદવારો વિચારી રહ્યા છે. સંજયભાઈ પટેલ જે પટેલ બ્રધર્સ અને એમનું આખું ફેમિલી ગ્રુપ અને એમના સાથે સંકળાયેલા ફ્રેન્ડ સર્કલ, અમે બધા વિચારી રહ્યા છીએ કે ઇન્ડિયા જઈએ અને વોટિંગ કરીએ ભાજપ માટે.
ઝહીરભાઈ, SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.